તારીખ 3/6/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 375 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 288
પ્રતિપક્ષ રૂપ છે, સ્વભાવને ઓળખતા વિભાવ યથાર્થ પ્રકારે ઓળખાય છે. એ તો રાગાભી ભાવ વિભાવ છે એવું જાણે છે, જાણી શકાય છે, બીજી વાત છે. જે ઓળખે એ તો ત્યાંથી ખસ્યા વિધા રહે. સુન તો વિભાવ છે, આકુલતા રૂપ છે, દુઃખરૂપ છે, એમાં ક્યાંય શાંતિ નથી. સુર તો આકુલતા રૂપ છે, કસાય ભાવ હોવાથી એમાં ક્યાંય શાંતિ નથી. કસાય પોતે શાંતિથી વિરુદ્ધ સ્વભાવ વાળો ભાવ છે. તેમાં ક્યાંય શાંતિ નથી. અમુક પ્રકારના સ્વભાવમાં શાંતિ છે એવું પણ નથી. કોઈ પણ પ્રકારનો સ્વભાવ હોય એમાં શાંતિ નથી. જોકે સ્વભાવ આવ્યા વિના રહેતા નથી. જ્યાં સુધી વિતરાગતા તીવ્રપણે અથવા પૂર્ણપણે પ્રગટ ન થાય ત્યાં સુધી સ્વભાવ અનિવાર્યપણે નિવારી શકાય એવી તે રીતે ઉત્પન્ન થયા વિના રહેતા નથી. સ્વભાવ દુઃખરૂપ છે, અશાંત ભાવ છે એમ જાણવા છતાં પણ તે સ્વભાવ પોતાના પુરુષાર્થની અશક્તિને લીધે, નબળાઈને લીધે ઉત્પન્ન થયા વિના રહેતા નથી. તો પણ ત્યાં શાંતિ તો નથી જ, છતાં જે અશાંત છે એ તો અશાંત જ છે, એમાં કઈ શાંતિ નથી. ઓળખે તો એનો નિષેધ આવે, ન ઓળખે તો એનો અનુબોધન આવે. યથાર્થ છે, નહીતર એને અનુરોધના આપોઆપ જ થઈ જાય છે, અથવા એ તીવ્રપણે કે મંદપણે રૂચે છે પર્યાસ સજાય છે. એટલે એમ કહ્યું કે સ્વભાવ કરવા નથી, કરવા જેવા નથી એમ જાણ્યું છે, એને પણ સ્વભાવ તો આવ્યા વિના મને જતા નથી, પણ એને ત્યાં શાંતિ નથી લાગતી. મને યથાર્થપણે એમ જાણ્યું છે કે આ દુઃખરૂપ છે, દુઃખરૂપ લાગે છે, એને એમાં શાંતિ લાગતી નથી. શાંતિ હોય, સુખ હોય અને આનંદ હોય, ત્રણે બોલી લીધા છે, સુખ શાંતિ અને આનંદ. એનું તત્વ તો ચૈતન્ય જ છે, પોતાનું જે ચૈતન્ય સ્વરૂપ નિરામય પદ છે, પરમેશ્વર પદ છે, પૂર્ણ શાંત સ્વરૂપ છે, પરમાનંદ સ્વરૂપ છે અને સુખ સ્વરૂપ છે. સાતામાં સુખ લાગે છે એનો બીજો અર્થ એ છે કે અસાતામમાં દુઃખ લાગ્યા વિના રહેશે નહીં. સાથે સાથે એનો બીજો અર્થ એ છે કે આત્મા આનંદ સ્વરૂપ છે એ વાત ત્યાં રહેતી પોતે પરમ આનંદ સ્વરૂપ છે, પરમાનંદમય સ્વરૂપે છે પોતે, એ વાત ન રહે તો જ એને સાતામાં સુખ છે. નહીતર સાતામાં સુખ અનુભવવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે એ પણ કસાયની પરિણતિ રૂપ આપૂરતા જ છે, બીજું કાંઈ નથી. બસો ચોથા નંબરના પત્રમાં સિંહજી આ વાત મોક્ષની ભૂમિકામાં પણ સાતામાં સુખ લાગે છે એમ કરીને ત્યાં આશ્ચર્યચિહ્ન મૂક્યું છે, કાંસમાં આશ્ચર્યચિહ્ન મૂક્યું છે કે મોક્ષ માટે કોઈ કઈ સાતામાં સુખ લાગે એમ. સાતામાં સુખ લાગે તો એને મોક્ષ કેમ કહેવો, કાંસમાં આશ્ચર્યચિહ્ન મૂક્યું છે. પોતે આત્મા સત પરમાનંદમય છે એ વાત એ ભૂલી ગયો છે, એ વાત એને લાગી નથી, એને પોતાનું સ્વરૂપ એને લાગ્યું નથી. અને એવી પરિસ્થિતિમાં જીવની યોગ્યતા રોકાઈ જાય છે. કેવું તો તમને એ મુદ્દો તો એ કહેવો છે કે જીવની યોગ્યતા રોકાવાનું કારણ અથવા પોતાના સ્વાનુભવની દિશામાં આગળ નહીં જવાનું કારણ આ છે કે જીવ સાતામાં ઠીક પૂર્ણ અનુભવીને રોકાઈ જાય છે. સાતા અસાતાથી પર એવું જે કોઈ સુખ શાંતિ સ્વરૂપ આત્મા છે એનો પુરુષાર્થ એની વગનને એની પ્રાપ્તિના વિગનમાં જે પડ્યો છે એ સાતા અસાતાને ગણકારે એમ બનતું નથી. એને ઘણી ગણકારીને એને અવગણીને પોતાના પ્રયત્નમાં પડેલો જીવ છે એને મોક્ષ શું કહીએ એ સમય અધિકારી છે. એ વગર સમ્યક દર્શન પામવાની યોગ્યતા પાત્રતા કે અધિકાર આવતો નથી. વિકલ્પમાં દુઃખ નથી, કોઈ પણ વાત વિકલ્પ નિર્વિકલ્પ પરિણતિ કે ઉપયોગ ચૈતન્યમાં જ સુખ શાંતિ અને આનંદ છે એથી ભાર ક્યાંય નથી, આટલી વાત એને હાંસવી જોઈએ, લાગવી જોઈએ. માત્ર વિચાર ઉપર ઉપરથી કરે એમાં કાંઈ વળે છે નહીં, હાંસવી જોઈએ ને વિશ્વાસ છે કે આમાં મને સુખ છે ને. જ્યારે એમ સાંભળ્યું છે હા પાડી છે કે એમાં સુખ નથી, શ્રી ગુરુએ કહ્યું, સત્શાસ્ત્રોએ કહ્યું, તો પછી સુખ લાગે ત્યારે તો તપાસ કરવી જોઈએ કે આ ભૂલ થાય છે એનું ફળ સારું નથી. સાતામાં સુખના અનુભવથી જે વિછું થાય છે એ ભયનું કારણ છે. સુરાગની રુચિ તે પણ ભવની રુચિ છે, એ ભવનું કારણ છે. એક વખત તો ભવભંડની ચિંતા પેટી જવી, ભવભંડની ચિંતા પેસી જવી, તો જે ભવભ્રમણના કારણો છે એને વિશે જીવ સાવધાન થાય, જાગૃત થાય. તમે એમને બપોરમાં બપોરમાં ચાલુ શાંતિ હોય, સુખ હોય, આનંદ હોય, એવું તત્વ તો ચૈતન્ય છે, નિજ ચૈતન્ય છે, એમાં જ શાંતિ અને સુખ અને આનંદ છે. થોડા ઘણા નથી પણ અનહદ છે, બેહદ છે, એની કોઈ સીમા નથી. એટલું સુખ શાંતિ અને આનંદનું સામર્થ્યથી ભરેલું ભરચક પરિપૂર્ણ ભરપૂર તત્વ જીતે છે એનો વિશ્વાસ આવે, પરિસ્થિતિ બદલાય છે એના વિશ્વાસ વગર ઊંધો વિશ્વાસ છૂટતો નથી. અને જ્યાં ઊંધો વિશ્વાસ છૂટતો નથી ત્યારે કલ્પિત સુખનું જીવન સાચા સુખના વિશ્વાસ સહિત કરવામાં આવી જાય છે. એ જાણે સાચું સુખ જ છે, ખરેખર સુખ જ છે એમ બદલામાં આવે છે. એક ભવનું કારણ છે. નિવૃત્તિની ચૈતન્ય પરિણતિ પરિણતિ વિભાવના કર્તૃત્વથી ના બોજાથી અથવા વિભાવના હુંપણાના અધ્યાસના બોજાથી નિવૃત્ત થઈ એને નિવૃત્તિમય ચૈતન્ય પરિણતિ કહે છે. અતિન્દ્રિય ચૈતન્યની સાથે અભેદ થયેલી, ચૈતન્યની સાથે પોતાના પોતાની સાથે જડાઈ ગયેલી જે પરિણતિ તે નિવૃત્તિમય ચૈતન્ય પરિણતિ. તેમાં સુખ છે, એવી નિવૃત્તિમાં સુખ છે. બાહ્ય પ્રવૃત્તિમાં પણ દુઃખ છે પણ બાહ્ય પ્રવૃત્તિ છોડી માટે નિવૃત્ત થયો હોય એવી અહીંયા વાત નથી.
નિવૃત્તિ કેવી છે?
આ તો રાગના અધ્યાસથી નિવૃત્ત થયો. રાગ તે હું, વિભાવ તે હું, એમાં સુખ, એમાંથી નિવૃત્ત થયો. છૂટો પીડ્યો છે, ભીન પીડ્યો છે, એ નિવૃત્ત થયો છે એમ કહેલું. અથવા અંતર્મુખ થઈને પાછો વળ્યો છે. આ પ્રતિક્રમણ કહે છે ને સંપ્રદાયમાં, પ્રતિક્રમણ કહેતા. પ્રતિક્રમણ એટલે પાછું વળવું. અંતર્મુખ થઈને પાછું વળે તો પ્રતિક્રમણ છે, નહીં તો પ્રતિક્રમણની રૂઢિ વિધિગત પાઠ છે, એ કઈ પ્રતિક્રમણનું સ્વરૂપ નથી. એના ઉપર તો કુંકુમાચાર્યે પ્રમાણ કર્યો છે કે પ્રતિક્રમણ નિષ્કુંભ છે અને અપ્રતિક્રમણ એવું પ્રતિક્રમણથી ઊંટું એમ શુદ્ધભાવથી ઊંટું શુદ્ધ ભાવ તે અમૃત કુંભ છે. એ અમૃતનો કુંભ છે, આ વિષ્કુંભ છે અને આ અમૃત કુંભ છે. લોકો ક્રિયામાં જળ જેવા, જળ ક્રિયાની સાથે જળ જેવા થઈને ક્રિયા કરવા લાગ્યા, જોરથી પ્રહાર કર્યો, આ તો વિષ્કુંભ છે. મોક્ષ માર્ગ પણ ત્રણે કાળે એક સરખો ને સંસાર માર્ગ પણ ત્રણે કાળે એક સરખો. એમનો કાળ પણ એવું હતું કે જે કાળે સ્વતંત્ર શરૂઆત થઈ ગઈ, શરૂઆત જ હતી એ કાળે, સંક્રાંતિ કાળ હતો. મત જૈનમાંથી ને જૈનમાંથી જૈનના નામે બીજો મત ઉભો થયો મીઠા મધુ બોલતો નિવૃત્તિ નહી ચૈતન્ય કરું યોગ તો ક્યારેક થાય છે, પરિણતિ જે છે એ મુખ્ય વૃત્તિ છે, પરિણામ ની અંદર પરિણતિ છે એ મુખ્ય વૃત્તિ છે. મુખ્ય વૃત્તિ જે છે એ નિવૃત્ત રહેવું, ગૌણ પણ એની પ્રવૃત્તિ થાય તો એ મુખ્ય વૃત્તિ એનો નિષેધ કર્યા વિના રહે, કેમ કે એની મુખ્યતા છે, એનું બળ છે. બસ પાછો વળીને અંદર આવે છે, નિવૃત્ત થાય છે એ પાછો વળીને અંદર આવે છે. જે ચૈતન્ય પરિણતિને કોઈ પ્રવૃત્તિનો બોજો નથી, રાગાંશનો બોજો જેના ઉપર નથી, રાગના અંશનો પણ બોજો એના ઉપર નથી, એ જુદું આ જુદો. બોજાવાળો ભાગ જુદો, બોજા રહીતનો ભાગ જુદો, એમાં જ સુખ છે. ઈચ્છા એટલા માટે નિવૃત્ત થાય છે કે એ ઈચ્છાને જ પરિગ્રહ સમજે છે, વસ્તુને પરિગ્રહ નથી સમજતા. મૂર્છા પરિગ્રહ, મૂર્છા ઈચ્છા એ જ પરિગ્રહ છે, અને એ ઈચ્છા કેવળ દુઃખરૂપ છે એમ જાણે છે. ઈચ્છાનું ઉત્થાન થયું એને એમ પૂછે છે કે તારા પરિપૂર્ણ સ્વરૂપમાં શેની ખામીની અપૂર્ણતા હતી કે તને ઈચ્છા થઈ? આ પ્રશ્ન છે એની સામે, સીધો પ્રશ્ન છે કે પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ પરમેશ્વરમાં શું અભાવ છે, શું ખામી છે કે તને ઈચ્છા થઈ? ઈચ્છા તો પર પદાર્થ ને વિશે થાય છે, પર પદાર્થ તો તને મળતો નથી, ઈચ્છા કરતો મળતો નથી, એ દ્રવ્યથી બીજા દ્રવ્યનું મળવું બધા અશક્ય છે. એટલે ઈચ્છા માત્ર બેકાર છે, એનું કોઈ સાર્થક પણ નથી. અપ્રાપ્તની ઈચ્છા હોય જે પોતે શુદ્ધ સ્વરૂપે છે એની ઈચ્છા શું? લાડવો ખાધો ને પેટ ભર્યું પછી લાડવાની ઈચ્છા છે કેમ કે ખવાઈ ગયો, પેટ ભરાઈ ગયું છે, એમ જે પોતાથી પરિતૃપ્ત છે, અભેદમાં વાંછાનો અભાવ છે. નિયમસારમાં 143 નંબરની ગાથા છે એમાં આત્મા નિર્મમ સ્વરૂપ છે એવું બોલ છે, નિરાગ છે, નિર્ધન છે, નિર્મમ છે એમ કરીને બોલ છે. એમાં નિર્મમ, નિર્મમ નો અર્થ ગુરુદેવે કર્યો છે પ્રવચનની અંદર કે મમતા કરવી એટલે વાંછા કરવી. પણ અભેદમાં તો વાંછાનો અભાવ હોય, અભેદમાં કેમ વાંછા હોય? ભેદ હોય તો બીજાના પ્રત્યે વાંછા થાય, અભેદમાં કેમ વાંછા થાય? અભેદમાં વાંછાનો અભાવ હોવાથી આત્મા નિર્મમ સ્વરૂપ છે એવું પ્રવચનમાં કોઈ નીકળી જાય, કોઈ વાત એવું નીકળી જાય. ટુકડાઓ પણ જબરદસ્ત વાત આવે છે. એની મૂળ જે વાત છે સ્વરૂપની, એ કોઈ એવી અલૌકિક શૈલીથી આવી જાય ત્યારે એના જ માટે જે આતુર છે, એવા જ ભાવની જેને આતુરતા છે એને ચોંટવી જોઈએ. વસ્તુ અંદર નિદર્શન પર ઉઠાયેલી છે વિતરણનું જ્ઞાન ખ્યાલ આવશે ને કે શું થયું ગયું. નિવૃત્તિમય ચૈતન્ય પરિણતિમાં સુખ છે, માર્ગમાં ક્યાંય સુખ છે જ નહીં. અનુભવીને સત્પુરુષો એમ કહે છે કે આ જે અમારી ચૈતન્ય પરિણતિની ધારા છે, કોઈની સાથે પ્રવૃત્તિમાં લાગેલી નથી. ની ચૈતન્યમય થઈને રહે છે, વહે છે, એમાં સુખ છે. એથી બહાર ક્યાંય સુખ છે નહીં, એથી બહાર કઈ સુખ છે ને, અને છે એની ભ્રાંતિ કરવા જેવી નથી. કે બહાર ક્યાંય સુખ છે એવી કોઈ ભ્રાંતિ કરવા જેવી નથી, કેમ કે છે નહીં. બહારમાં ક્યાંય સુખ છે કે નહીં, માટે સરળ અહીંયા આવે છે. હું વાત પર આવી રહી એ બધાનું તાત્પર્ય એ છે, આટલું કહેવાનું તાત્પર્ય એ છે, શાંતિ અશાંતિ સુખ દુઃખની ચર્ચા કરી એનું તાત્પર્ય એ છે કે ચૈતન્ય તત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો, તે ખરું શ્રેયરૂપ છે. શ્રેયરૂપ છે, હિતરૂપ છે, કલ્યાણરૂપ છે, બધા શબ્દો વાપર્યા છે, બધા એકાદ છે, એક જ અર્થ થાય છે. માટે હું ચૈતન્ય તત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરવો. જ્યારે નિજ ચૈતન્ય તત્વને ઓળખવામાં આવે ત્યારે એ ઓળખાણમાં એ ભાવ સાથોસાથ ઓળખાણની અંદર સમાહિત છે કે ઠરવાનું આ મારું એક સ્થાન આ છે. મારે ઠરવાનું તો આ એક સ્થાન છે, હવે આ સિવાય મને ઠરવાનું કોઈ સ્થાન નથી, એનું નામ ઓળખાણ છે. પછી ત્યાં ઠરવું સહજ થાય છે. પોતાનું વિશ્રામ સ્થાન, પોતાનું ઠરવાનું સ્થાન પોતાને ઓળખાય છે, અને આ સિવાય પોતાને ક્યાંય આ વિશ્રામ મળે એવું નથી. પોતે ક્યાંય ઠરીને રહી શકે એવું છે નહીં. ક્યાંય પણ જાણતીઓ કે પરિણામ ક્યાંય લાગે તો દુઃખ દુઃખને દુઃખ જ છે. અનુકૂળતામાં સુખ લાગે છે એને એમ પૂછીએ છીએ કે અહીંયા તે સુખ કેવી રીતે જોયું, તને દેખાયું કેમ છે ખરો, એમાંથી સુખ આવે છે એવું કઈ પણ પ્રક્રિયા જોવામાં આવે છે. સુખ એક તો છે નહીં, કલ્પના એ કરીને નિશ્ચય હતો તો આવે છે કેવી રીતે એ બતાવો. બે ભ્રાંતિ છે, સુખ છે એ ભ્રાંતિ છે, સુખ થાય છે એ પણ ભ્રાંતિ છે.
શ્રી ગુરુ એમ કહે છે કે ભ્રાંતિ છે, જયારે વર્તમાન ઉદયમાં જોડાણ થાય ત્યારે બધા પાછળ કોઈ યાદ આવે કે ભ્રાંતિ હતી, એવી પ્રશ્ન છે.
તો જાગૃતિ નો સવાલ છે ને, જયારે વિદાય છે ત્યારે જાગૃતિ કેમ નહીં. કોઈ ઘા કરે ત્યારે તો ભાગે, જો એ વખતે એ ઘાને ચુકાવે નહીં તો ભાગે, ભાગે વેદન થાય પછી પાકો બાંધે તો કઈ પેલું ઘા થયાનું વેદન મટી જાય, કઈ જે ઘા પડ્યો એનું વેદન મટી જાય, કઈ પછી પાટા પણ નહીં કઈ હાથ નથી ભાગ્યું તો ભાઈ ગયું ખવાઈ ગયું ખવાય. એટલે મોક્ષનું જીવ એવી અંદરમાં પ્રેક્ટિસ ચાલુ કરે છે, જેને એમ કહેવાય કે અગાઉથી જાગૃત રહે છે. આગોતરા જામી લેતા એને ખબર હોય પકડશે તો લઈએ, કેમ કેમ બધા લઈએ છે, બધા લઈએ છે, ગુનો ફેરવાઈ લઈએ છે, અથવા ગુનાની સંભાવનાનો આરોપ આવે એ લઈએ છે, તો એને ખબર છે કે અનંત કાળથી હું આટલે આટલી જગ્યાએ ફસાયેલો છું. હવે જયારે સમજમાં આવ્યું ત્યારે અગાઉથી ચેતવાનો પ્રશ્ન, જો આગળથી ચેતીને ચાલે છે તો એ જ વખતે જાગૃત થઈ જાય છે, સતર્ક થઈ જાય છે. જે જીવ સતર્ક નથી, જાગૃત નથી, એ પાછળથી સ્મૃતિનું સ્મરણ કરે છે, પાછળથી એનું સ્મરણ કરે છે કે આમાં આમ થવું જોઈએ, તો ભ્રાંતિ ગણાય, આમ થયા આમ થયા આમ, પણ એનું શું અર્થ છે? એનું તો કઈ અર્થ નથી. સામાન્ય ઉદેશ કે વિકલ્પ છો કે બેઠા છે, ઊભું છું, ઊભા છે, બેઠા છે, તો એમાં કઈ રીતે જાગૃતિ ભલે સામાન્ય ઉદયમાં નહીં આવે એવો વિકલ્પ થઈ જશે, પણ જ્યાં તીવ્ર રસ પડે એવા તો એવા તો કોઈ કોઈ ઉદય હોય છે ને, શરૂઆત ત્યાંથી કરવી. એટલા માટે તો એ વાત લઈએ છીએ કે શરૂઆત ત્યાંથી કરવી કે જ્યાં તીવ્ર રસના પરિણામ થાય એવા પ્રકારના ઉદય હોય ત્યાં પહેલા, કેમ કે ત્યાં સ્થૂળ પરિણામ છે, પકડાય રહ્યું છે, બોલું નહીં પકડાય. સાધારણ પરિણામ થાય છે એમાં જાગૃતિ આવવાની પકડ નહીં આવે. ઘઉંને અંદર કાંકરા ફરી ગયા હોય, માટી ભેળવે છે, તો મોટા મોટા તો પેલા ઉપાડી ગયા, પછી ઝીણા ઝીણા રહી જાય ઘઉંની સાઈઝના, એને ઝીણાની સાઈઝના, એને વીણે મોટા મોટા તો લઈ ગયા, ત્યાંથી શરૂઆત કરે. પછી તો જેમ જેમ પ્રેક્ટિસ થાય છે એમ પછી બધા નાના 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 દોષ મોટા દેખાવા લાગે છે, પછી તો નાના દોષ છે મોટા દેખાવા લાગે છે. પણ શરૂઆત કરવી હોય તો એને અહીંથી શરૂઆત કરવી જોઈએ. અથવા જ્યાં જ્યાં હરખ શોક નો વિષય હોય, હરખ અને શોક એમાં તીવ્ર રસ પડે છે, જે હરખાઈ જાય છે કોઈ પ્રસંગોમાં, કોઈ પ્રસંગમાં શોકાતુર થઈ જાય છે, દુઃખ લાગી જાય છે સંયોગ સાથે, ત્યાં રસ્તે થાય છે. એ જ વખતે એને સાવધાન થઈને જ્ઞાનને તપાસવું કે જ્ઞાનમાં શું ગયું તો તું શોકાતુર છે, અને જ્ઞાનમાં શું આવી ગયું, જ્ઞાનમાં એટલે મારામાં, મારામાં એટલે આત્મામાં તું આનંદિત થઈ ગયો, આવ્યું શું, મળ્યું શું, જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન તો કેવળ જ્ઞાન જ છે, માત્ર જ્ઞાન જ છે, કઈ આવવા જવાનો પ્રશ્ન છે નહીં. તપાસે તપાસવા જાય એ વખતે રસ ઠંડો થાય એવો રોકડો જવાબ છે, પ્રયોગનો જવાબ તો બહુ રોકડો છે. જે વખતે તપાસવા જાય, ચાલુ ઉદયમાં જે વખતે તીવ્રતા થઈ હોય એ વખતે તપાસવા જાય રસ ઠંડો, ચાહે રખ ન હોય, ચાહે શોક ન હોય, ચાહે આકુલતા ન હોય, ગમે તે હોય, એ રસ એ જ વખતે ઠંડો થયા વિના રહે નહીં. બસ વારંવાર ઠંડો પાડે પ્રયોગ છે, પછી તો એ કળા હાથમાં આવી જશે. અનેક વાર પ્રેક્ટિસ કરવાથી એ કળા હાથમાં આવી જશે, પછી તો નાનામાં નાની વાતમાં સહેજે જાગૃતિ રહેશે, જમવા બેસે છે નોર્મલ રોજ બાર વાગે જમવાનો ટાઈમ છે, જમવા બેસે, પણ પહેલું સીધું પરિણામ આવે કે સ્વાદમાં ને જ્ઞાનને કઈ લેવા દેવાનું નથી. દાળ ભાત શાક રોટલી બીજી ત્રીજી પાંચ પંચ પાંચ દસ જે ચીજ હોય, આ કોઈ ચીજના સ્વાદને ને જ્ઞાનને કઈ લેવા દેવાનું નથી. જ્ઞાનનો સ્વાદ લેશે, વસ્તુનો સ્વાદ લેવાને બદલે જ્ઞાનનો સ્વાદ લેવો છે, જ્ઞાનનો આહાર લેવો છે, ત્યાંથી ઉપડે પછી આમ ભલે મશીનની જેમ ખાવાની ક્રિયા થઈ જાય, મશીન ચાલે ભલે થઈ જાય, આ મશીનમાં ઉડે છે ને ઘંટીમાં ઉડે છે, ઘંટીના પૈડાને સ્વાદ આવે છે, જાગ્રત મારી તો પુત્ર ઉડાઈ જાય, પુત્ર સમાજમાં આખે આખો પુત્ર ઉડાઈ જાય. અત્યારે દુઃખ નથી લાગતું ભાઈ, અત્યારે કાંઈ અમને દુઃખ નથી લાગતું, પણ રોગ વધી જશે. એ રોગ ક્રોનિક થઈ ગયો છે, એકદમ વધી જશે. પછી પછી કાંઈ તારો પ્રયત્ન કાર્યગત થશે નહીં. ત્યાં તીવ્રતાનો ઉદય આવે છે ત્યારે તો એક તો પોતે પ્રયત્નમાં પહેલેથી હોતો નથી, ત્યાં શું કરે પછી? ત્યાં તો ઘેરાઈ ડૂબી જવાનો. માટે ચૈતન્ય તત્વને ઓળખીને તેમાં ઠરવાનો પ્રયાસ કરો. ઓળખીને સ્થિર થવાનો પ્રયત્ન કરવો, સહજપણે કરવો એ કહેવાય છે, પણ સહજપણે થાય છે. ઓળખા પછી સ્થિરતાનો વિષય છે, એક ન્યાય એ સહજ છે. તે જ ખરું શ્રેય છે. કોઈ પણ જાતના ઉપદ્રવ વિનાનું આત્મપદ છે, નિજ ચૈતન્ય પદ છે, એ કોઈ પણ જાતના ઉપદ્રવ વિનાનું છે, શાંત પદ છે. કોઈ અશાંતિનો ઉપદ્રવ એમાં નથી. એમાં ખરું એ શ્રેય છે. તે એક જ મનુષ્ય જીવનમાં, એટલે ચાલતા જીવનમાં, ચાલતા પરિણામમાં, મનુષ્ય પર્યાય છે એટલે મનુષ્ય પણ કહેવાય છે, પણ ચાલતા પરિણામ જીવન એટલે પરિણામ કરવા યોગ્ય હિતરૂપ કલ્યાણરૂપ છે. મનુષ્ય તો એટલા માટે કહે છે કે જેમાં હિતની બુદ્ધિ વિશેષ છે તે મનુષ્ય છે. આત્મા નામ હિત કરવાની બુદ્ધિ જેનામાં વિશેષ છે એને મનુષ્ય કહેવામાં આવે છે. ખરેખર મનુષ્યનો અર્થ એવો છે હિતની બુદ્ધિ થાય છે. બાકી ત્રણ ગતિમાં હિતની બુદ્ધિ ભાગ્ય થાય છે. અબજોમાં કોકને થાય છે, અસંખ્ય અસંખ્યની સંખ્યામાં કોકને થાય છે, અહીંયા લાખો કરોડો માં થાય છે. એટલો બધો ફેર છે પ્રમાણે એનો જે છે વધારે સારું છે. પોતાના મનુષ્ય ઉપરથી મનુષ્ય થયો. મનુષ્ય એટલે બુદ્ધિવાન, વિચારવાન, પોતાના હિતની બુદ્ધિ વિચારવાન પણ, હિત સંબંધીનું જેને વિચારવાનું પણ મનુષ્ય જીવનમાં એ જ કરવા યોગ્ય છે, એ જ હિતરૂપ છે અને એ જ કલ્યાણરૂપ છે. ઓળખવા માટે બહુ વિસ્તારથી ચર્ચા કરી છે. અહીંયા અવલોકન નો વિષય ચર્ચો છે 376 નંબર. અવલંબન કોણ લેવું અથવા અવલંબન લેવા યોગ્ય તત્વો શું છે, બહુ સારો પ્રયાસ છે. આટલી સ્પષ્ટતા સિદ્ધિ પરમાનંદમાંથી કાઢવી મુશ્કેલ બન્યું. એકદમ સ્પષ્ટતા નિયમ સામે વાત લીધી છે. ચારે જાતિની પર્યાય છે, ઉષ્ણ ક્ષૌષ્ણ કાયક અને ઉદય. એ કોઈ અવલંબન લેવા જેવા પરિણામ નથી. એ વિષય છે. પૂર્ણ ગુણોથી ભેદ એવા પૂર્ણ આત્મદ્રવ ઉપર દ્રષ્ટિ કરવાથી તેના જ આલંબનથી પૂર્ણતા પ્રગટ થાય છે. અવલંબન છે એ મુખ્યપણે ચારિત્રની થી અપેક્ષિત શબ્દ છે. એનો જે ભાવ છે ચારિત્રની અપેક્ષા વાળો છે. એટલે દ્રષ્ટિપૂર્વક ચારિત્ર હોય છે તે દ્રષ્ટિની વાત વચ્ચે નાખી દીધી છે. પણ અવલંબનનો સીધો સાદો અર્થ લઈએ તો આધાર પકડવો, આધાર લેવો, એને અવલંબન કહેવામાં આવે છે. પછી કે પૂર્ણ ગુણોથી અભેદ, સામર્થ્યથી પણ પૂર્ણ અને સંખ્યાએથી પણ અનંત પૂર્ણ એવા ગુણોથી અભેદ છે, જેમાં ગુણોના ભેદ નથી. ગુણો કહીને અભેદ કહી દે છે. ગુણો કહેતા ગુણોના ભેદ સ્વાભાવિકપણે લક્ષમાં આવે છે, પણ એને નિરસ્ત કરીને, ગુણના ભેદોને નિરસ્ત કરીને અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ ઉપર દ્રષ્ટિ કરવાથી અભેદને પૂર્ણ એવા આત્મદ્રવ અથવા સ્વભાવમાં પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી લેવાથી શ્રદ્ધા એ કરીને એને દ્રષ્ટિ કરી, દ્રષ્ટિ પ્રાપ્ત કરી એમ કહેવામાં આવે છે. આલંબનનો બોલ છે ને, દ્રષ્ટિ છે એ પોતે પણ સત્તાનો ગ્રહણ કરે છે. અને સત્તા છે, સત્તાના ગ્રહણમાં આધાર લેવાય છે. સત્તા એક ભૂમિ છે, નકર ભૂમિ છે, જેમાં આધાર લેવાનો ભાવ ઉભો થાય છે. સત્તા ગ્રહણમાં આધાર લેવાનો ભાવ ઉભો થાય છે. અને નિજ અસ્તિત્વ હોવાથી એમાં સ્વપણું, અભેદપણે સ્વપણું, આ હું એમ બે વચ્ચે ભેદ નહીં પણ અભેદપણે સ્વપણું આવવાનો પણ પ્રકાર ત્યાં ઉત્પન્ન થાય છે. અભેદપણું થાય, પોતાની મોજબૂતી એને હૈયાથી પકડાય, ત્યાં તે સંબંધીનો એટલે સ્વસંબંધીનો નિજ રસ ઉત્પન્ન થયા વિના રહે. આ આત્મરસ છે. આવો જે નિજ રસ છે તે આત્મરસ છે. એમ દ્રષ્ટિ કરવાથી એમ લેવું છે. ત્યાં પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ ઉપર દ્રષ્ટિ કરવાથી અને તેના જ આલંબનથી અને તેના આધારથી પૂર્ણતા પ્રગટ થાય છે. ચોથો ગુણ સ્થાન પ્રગટ થાય છે, સાધક દશા પ્રગટ થાય છે, મુનિ દશા પ્રગટ થાય છે, એમ વાત નથી લીધી. પૂર્ણતા પ્રગટ થાય. કહેવાની જરૂર નથી કે નીચેની બધી દશા એમાં આવી જાય છે. 100 કયા એમાં 99 સુધીના બધા આંકડા આવી ગયા. અત્યારે આ કાળે અહીંયા પૂર્ણ મોક્ષ થતો નથી, પૂર્ણતા થતી નથી ને, એ વાત તો સ્મરણમાં પણ લેતા નથી. સુમિતજીને 25મા વર્ષમાં સુમાનભાઈ પ્રશ્ન કર્યો છે કે વર્તમાન જૈનાગમમાં એવી વાત છે કે આ કાળે મોક્ષ નથી, એમને એ વાતનો નિષેધ આવ્યો છે. અધ્યાત્મના જોરમાં એમને એ વાતનો નિષેધ આવ્યો છે કે આ ક્ષેત્રની અપેક્ષા એ લીધું હોય એમ લાગે છે. પણ અમે તો ભૂલી જઈએ છીએ કે આ ક્ષેત્રમાં છીએ કે કોઈ બીજા ક્ષેત્રમાં છીએ. આ કાળમાં આ ક્ષેત્રને માટે લખ્યું હોય એવું લાગે છે, અથવા પહેલા કઈક લખાયું હશે આગમમાં, પાછળથી કઈ ફેરફાર વર્તમાન કહેવાતા જિનાગમમાં કોઈ ફેરફાર થવાનો પણ સંભવ છે પાછળથી, એ શંકા કરે છે. આ વાત ઉપર શંકા કરે છે, બહુ જોર છે એ વિશે. કેમકે પૂર્ણતાની ભાવનામાં એ ભાવનાને ઠેસ પહોંચે એવી વાત કોઈ સાંભળવા તૈયાર થતી નથી. પોતાની ભાવનાને ઠેસ પહોંચે એવી વાત એમને સાંભળવી, વિચારવી કે સંમત કરવી રૂચતી નથી. વસ્તુ સ્થિતિ હોય તો જાણે કોકને માટે છે એમ લઈએ છે, મારે માટે જાણે નથી એવો ઉપાડ છે, બહુ સારો ઉપાડ છે. 25મા વર્ષમાં લખે છે માસ્ટર સુધી છઠ થી માંડીને જેઠ મહિનાનો કોઈ પત્ર છે, 6 મહિના થઈ ગયા છે. કોઈ એવી દશા વર્તે છે કે જેટલી તીવ્ર ઉપાધિ છે એની સામે એવી તીવ્ર ભિન્ન પરિણતિ વર્તે છે, એવી સમાધિ દશા રહે છે. ઉપાધિમાં સમાધિ એમ લખે છે, ઉપાધિ રૂપ સમાધિ વર્તે છે. કલમ જોરદાર ચાલે છે, બહુ સારી દશા છે. 24મા વર્ષે તો કાયમાં છે, 25મા વર્ષે જે વધતી દશા છે. જાહેરાત કરી લખી છે. એ પુરુષ મન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે. એ સબ પુરુષને પ્રતિભાવમાન મથાળું બન્યું છે કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધ પણ વર્તતું નથી, અપ્રતિબદ્ધ છે. આપના ઘણા પત્રો મળ્યા છે, રોજે રોજ કાગળ વધતા ને, પત્રો આપના ઘણા પત્રો મળ્યા છે. ઉપાધિ યોગ એવા પ્રકારે રહે છે કે તેના વિદ્યમાન ગુણામાં પત્ર લખવા યોગ્ય અવકાશ રહેતો નથી, કાગળ લખવાનો સમય જ રહેતો નથી, એટલી બધી પ્રવૃત્તિ રહે છે. પેલા જીવન જ એક શ્રીમત થઈ ગયું છે, રોજ ઉઠે ને કાગળ લખે, રોજ નું વર્ણન લખે, આજે ઉઘરાણીએ જવાનું છે એ લખે, બધું લખે. એટલા બધા સરળ પરિણામ એના સુભાષભાઈના પત્રોમાં દેખાય છે, એમને પોતાના બધા વિકલ્પો બતાવતા જ ગયા છે, મટતા જ ગયા છે, એટલે એમ સરળતા વિશેષ છે. અથવા તે ઉપાધિને ઉદયરૂપ જાણે મુખ્યપણે આરાધતા તમ જેવા પુરુષને પણ ચાહીને પત્ર લખેલ નથી તે માટે ક્ષમા કરવા યોગ્ય છે. ચિત્તને વિશે જેવું આ ઉપાધિ યોગ આરાધીએ છીએ ત્યારથી મુક્ત પણ વર્તે છે. આ બાજુ ઉપાધિ યોગ છે એની પ્રવૃત્તિ ચાલે છે પણ ચિત્તને વિષયનું મુક્ત પણ ત્યારથી વર્તે છે. બે ધારા લીધી છે તેવું મુક્ત પણ અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું. વિશિષ્ટતા લીધી છે કે આટલી ઉપાધિ કામની નહોતી ત્યારે એ પણ મુક્તપણું નહોતું વર્તતું, એટલું બધું મુક્તપણું ઉપાધિ આવ્યા પછી વર્તે છે. આ બધું ઉપાધિ વધે છે, આ બધું અમારો પુરુષાર્થ વધે છે, અંતરંગ દશા છે. એ નિશ્ચળ દશા માક્ષર સુદ છળ છે એક ધારાએ વર્તી આવી છે એમ કહે છે. માક્ષર સુદ વર્તે આ શ્રાવણ વધે, શ્રાવણ વધ ચાલે છે 8 મહિનાથી. મુંબઈ તો ઉપાધિ સ્થાન છે, તેમાં આપ વગેરેનો સમાગમ થાય તો પણ ઉપાધિ આવે યથાયોગ્ય સમાધિ પ્રાપ્ત ન હોય, જેથી કોઈ એવું સ્થળ ધારીએ છીએ કે જ્યાં નિવૃત્તિ યોગ વર્તે. પોતાની ભાવના આડે બધું ગૌણ થઈ જાય છે, ભાવનાનું જોર છે.
માતાજી કહે છે કે અહીંયા વિજયમાં છીએ કે
જવાય છે. પૂર્ણતા એટલે મોક્ષ દશા, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ દર્શન, પૂર્ણ પુરુષાર્થ, બધું પૂર્ણ.
કેવળ જ્ઞાન
એક જ કેવળ જ્ઞાન એ પહેલા સદૈવ મોક્ષ દશા હોય છે, જેને અરિયંત પદ આપણે કહીએ છીએ, નમોઅરિયંતતા.
બરાબર.
અને પછી આગળ જતા નિર્ણય દશા, સિદ્ધ દશા છે, મોક્ષ દશા છે. બંને મોક્ષ દશા છે, એકમાં ભાવે મુક્તિ પહેલા શરૂ થઈ ગઈ પછી દ્રવ્ય પણ મુક્ત થઈ જાય છે. આત્મદ્રવ્ય એટલે ત્રિકાળી આત્માનો સ્વભાવ, મૂળ સત્વ,
એ પણ જ્ઞાન થાય. આત્માનો સ્વભાવ એ પણ જ્ઞાન થાય.
હા, પણ એ શક્તિરૂપ છે, સ્વભાવ શક્તિરૂપ છે. અને આખું બાકસ પડ્યું હોય, આખું બંદર પડ્યું હોય તો નાનો નહીં. એમ અવસ્થા ફેરે ફેર છે, બંને અગ્નિ છે પણ બંને અવસ્થા જુદી જુદી છે. એક શક્તિરૂપ અને એક વ્યક્તિરૂપ. ચકમકમાં અગ્નિ છે, અગ્નિ છે, ચકમકમાં પથ્થર આવે છે એમાં અગ્નિ છે, ઘસે એટલે અંદરથી અગ્નિ વ્યક્ત થાય છે. તો અગ્નિની બે દશા, એક શક્તિ અને એક વ્યક્તિ. વ્યક્તિઓ એનો ઉપયોગ થાય છે, શક્તિનો ઉપયોગ નથી થતો. અહીંયા હવે એમ કહ્યું છે કે તારામાં શક્તિ ભરી છે અત્યારે, કેવળ વ્યક્ત દશા નથી પણ શક્તિ ભરી છે. શક્તિ ભરી છે એવું તારા તારી શક્તિનું તું આલંબન લે, આધાર લે, તો તને વ્યક્ત થઈ જાય. જેમ ચકમકને ઘસવાથી અગ્નિ પ્રગટે છે, એમ તારા પુરુષાર્થને તારા શક્તિ સાથે ઘર્ષણમાં લઈ જાય એમ કે છે. જુદી ચીજ નથી, જુદી ચીજ હોય તો ભેદ કહેવાય. પોતામાં ને પોતામાં ભેદ શું? એમ કેવું છે, અથવા ઘણા ગુણ છે, જ્ઞાન ગુણ છે, દશમ ગુણ છે, આનંદ ગુણ છે, એવા ગુણ ભેગરૂપથી અભેદ પણ જેનું છે એવું સ્વરૂપ લીધું છે. પદાર્થ પણ એ બધા અભેદ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જેવો જ્ઞાન સ્વરૂપ છે એવો જ આનંદ સ્વરૂપ છે, એવો જ પુરુષાર્થ સ્વરૂપ છે, એવો જ અસ્તિત્વ સ્વરૂપ છે. એક જ પદાર્થના ગુણ છે કે જેને જુદા પાડી શકાતા નથી, પુદ્ગળમાં વર્ણને અને સ્પર્શને જુદા નથી પાડી શકાતા. કેરીમાંથી કેરીનો સ્વાદ છે એનું પ્રયોજન છે, તો એમ માગણી કરી શકાય કે ગોટલા છોતરા કાઢીને મને રસ આપો. બોલો ભાવ શું છે? કેમ કે ગોટલા છોતરામાં તો રસ નથી, રસ જુદી જુદી છે, પણ રસમાંથી કોઈ એમ કહેશે કે મને સ્વાદ જોખીને આપો, મારે રંગનું કામ નથી, રંગના પૈસા મારે નથી દેવા, એટલા મને વળતર આપો, એનો ભાવ કયો? કેમ કે એ અભેદ છે, એ પદાર્થમાં એના ગુણો છે, અભેદ છે. એમ જ્ઞાન દર્શન પુરુષાર્થ એ બધા અભેદ છે, એવું એક પદાર્થનું સ્વરૂપ છે આત્મદ્રવ્ય. એવા અભેદ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી એટલે શ્રદ્ધા કરીને હું પણ સ્થાપું, પોતાની હૈયા તે શ્રદ્ધામાં ગ્રહણ થવી એમ લેવું છે. અને તેના જ આલંબનથી, તેનો જ આધાર લેવાથી, તેનો અવલંબન લેવાથી પૂર્ણતાની દશા પ્રગટ થઈ જાય છે. જો પોતાની દશા પોતાના અભેદ આત્મદ્રવ્યનું અવલંબન લે, આધાર લે કે હું આવો છું, સ્વરૂપે કરીને હું પૂર્ણ શુદ્ધ અને પૂર્ણ ગુણથી અભેદ છું, તો એ અવલંબન લેનારી દશા પૂર્ણ થઈ જાય. એમાં ક્યાંય અપૂર્ણતા રહે નહીં, કેવળ જ્ઞાન આદિ પ્રગટ થઈ જાય. એનો ભાવ ભાષે એ લેવું હોય તો જ્યાં જ્યાં પોતે આલંબન લે છે એ ભાવને અનુભવ થાય છે એને ઉપયોગમાં લેવો. કોઈ પણ અધ્યાત્મ ભાષાના શબ્દોનો ભાવ સમજવા માટે, અર્થ અર્થ કહેતા અહીંયા ભાવ સમજવા માટે, તે સંબંધિત જે અનુભવ છે એના ઉપર ઉપયોગ લઈ લીધો, એટલે એનો ભાવ ભાષે છે. આ સમજવાની પદ્ધતિ છે કે અત્યારે પણ જીવ અવલંબન વિનાનો નથી, દેહ તે હું, આ શરીર તે હું, આ રાગ તે હું, એવું એને અવલંબન વર્તે છે. કેવું અવલંબન વર્તે છે? આ રાગ તે હું, દેહ તે હું, દેહને ટકવા નવવાના જે સાધન છે, મકાન પૈસા રોટલા વગેરે, એનો એને આધાર લીધો છે કે આનેથી હું નભીશ, આનેથી હું ટકીશ, આનેથી હું જીવીશ. તો એવો ક્યાં ક્યાં એને આધાર લેવાનો અવલંબનભૂત ભાવ વર્તે છે, એ ભાવનો જે અનુભવ એને વર્તે છે, એ ભાવ અનુભવનો વિષય છે, એના ઉપર ઉપયોગ ને લીધું તો એ ભાવનું ભાષણ થશે. ત્યાંથી હળવું સમજાય જશે, હળવામાંથી સરળ સમજાય જશે. એવું શ્રદ્ધામાં, એવું જ્ઞાનમાં, એવું આચરણમાં, બધા ગુણોના પરિણામમાં, તો ચારિત્રનું પરિણામ છે. અંતર અવલંબન લે છે, એકાગ્રતા લે છે, અને એકાગ્રતા થાય ત્યારે કેવો જ્ઞાન પ્રગટે છે. છેલ્લી હમની જે એકાગ્રતા ક્ષાયિક શ્રેણીની જે છે એમાં પૂર્ણતા પ્રગટ કરવાનો એ પ્રકાર છે, એમનું અવલંબન છે, દ્રઢ અવલંબન. આ હું મેં પકડ આવી એકાગ્રતા માં, એકાગ્રતા આવી પૂર્ણતા પ્રગટ કરવાની એકાગ્રતા આવે. કોના આધાર છે? કે પોતાના આત્મદ્રવ્યના આધાર. એવું પોતાનું અભેદ ગુણ અવલંબન માં રહે કે જેમાં દ્રવ પર્યાય ના પણ ભેદ ભાષે, અવલંબન ને યોગ્ય કોણ છે અને અવલંબન લેનાર કોણ છે એ વાત પણ તેની અંદર ભેદપણે ન રહે એવી ભાવથી અભેદતા થાય અને એ પણ ચરમ સીમાએ પહોંચે ત્યારે પૂર્ણતા પ્રગટ થાય છે. આ અખંડ ગ્રહનું અવલંબન પૂર્ણ ગુણોથી અભેદ પૂર્ણ અને અખંડ એક શબ્દ વધારે આ અખંડ ગ્રહનું આલંબન તે જ એક પરમ પારિણામી ભાવનું આલંબન છે. આ બીજો શબ્દ નાખો પરમ પારિણામી ભાવ. ગુણોથી અભેદ પૂર્ણ આત્મદ્રવ અખંડ આત્મ અખંડ દ્રવ અથવા પરમ પારિણામી ભાવ અથવા જ્ઞાય ભાવ સ્વભાવ ભાવ ધ્રુવ ભાવ જે તો હતો એ બધો વિકાર છે. એ અખંડ ગ્રહનું આલંબનને અહીંયા પરમ પારિણામિક ભાવનું આલંબન કહેવામાં આવે છે. એ આલંબન છે. આ આલંબન ને બીજો ગ્રહનું આલંબન કઈ જુદી જુદી ચીજ છે. અખંડ ગ્રહ કહો કે પરમ પારિણામિક ભાવ કહો બે એક જ પદાર્થના શબ્દો છે. વાચ્ય બંનેનું એક જ છે. વાચક શબ્દો જુદા જુદા છે. વાચ્ય બંનેનું એક જ છે. જ્ઞાનીને તે આલંબનથી પ્રગટ થતી ઔક્ષમિક ક્ષાયોક્ષમિક અને ક્ષારિક ભાવ પર્યાયનો એટલે કે આત્મદ્રવની આત્મગુણોને ચૈતન્યની વ્યક્ત થતી વિભૂતિઓનું વેદન હોય છે પણ આલંબન હોતું નથી એટલે કે તેના ઉપર જોર હોતું નથી તેના ઉપર એકાગ્રતા હોતી નથી. અહીંયા જે બોલનો વિષય છે એ વેદન અને આલંબન બેને જુદું પાડે એ વિષય છે. વેદન છે એ અવસ્થાનું છે. આલંબન છે એ ધ્રુવનું છે. અવસ્થા તો આલંબન લેનાર છે. ધ્રુવ છે એ આલંબન દેનાર છે. એક લેનાર છે ને એક દેનાર છે. લેનાર છે તે દેનાર નથી. દેનાર છે તે દેનાર નથી. જુદા પાડવા એમ સમજાવું વિશે સ્પષ્ટ કર્યો છે. જ્ઞાની હા પર્યાય જે ઉત્પન્ન થાય છે એ ચૈતન્યની વ્યક્ત થતી વિભૂતિ છે. આત્મવૈભવ છે. એ આત્માની મૂડી સાચી મૂડી છે. પ્રગટ થઈ મૂડી હોય જે મૂડી પોતે વાપરીને ભોગવી એવી આ મૂડી છે. એમ તિજોરીમાં રહીએ તો અંદર છે તિજોરીમાં છે દ્રવ્યમાં છે ભંડારમાં છે અને વ્યક્તથી એનો ઉપભોગ છે. અને એ બધી દશાઓ કોઈ અલૌકિક આશ્ચર્યકારી દશાઓ છે એટલે એનો મહિમા કરે છે. એમ કહીને એમ કહેવું છે કે ભલે એ મહિમાવંત મહિમા કરવાની યોગ્ય દશા છે પણ એનું આલંબન જોવાનો પ્રશ્ન રહેતો આલંબન તો ત્રિકાળે નથી. એ વાતને સ્પષ્ટ કરવી છે. વિશેષ નહીં.